Martin y la Kelly Suata, de los Chavis Modiae, Chetty Calam y de Ermi Calamzuki. San Matthew, chapter 26, verses 6 to 13. Prabhu, apramane kaise. Ane, Isu Bethenyama, Simon Khoriana Garmahato, અને અતિ મૂલ્યવાન અતની સંગે મર્મરની ડબી લઈને એક સ્ત્રી તેની પાસે આવી ને તે જમવા બેઠો ત્યારે તેના માથા પર તેને તે રેડ્યું પણ તેના શિષ્યોએ તે દીધું ત્યારે તેઓએ ગુસ્સે થઈને કહ્યું કે એ નુકસાન શા માટે કેમ કે એ અત્તર ઘણે મૂલ્ય વેચાત અને દરિદ્રીઓને અપાત ત્યારે ઈસુએ એ જાણીને તેઓને કહ્યું કે સ્ત્રીને તમે કેમ સતાવો છો કેમ કે તેણે તો મારા પ્રત્યે ઉત્તમ કામ કર્યું કેમ કે દરિદ્રીઓ સદા તમારી સાથે છે પણ હું સદા તમારી સાથે નથી તેણે એ અત્તર મારા શરીર પર રેડ્યું એ તો મારા દાટવાની તૈયારીને સારું તેણે કર્યું હું તમને ખચિત કહું છું કે આખા જગતમાં જ્યાં કંઈ આ સુવાર્તા પ્રગટ કરાશે ત્યાં એણે જે કર્યું છે એ પણ તેની યાદગીરીને અર્થે કહેવામાં આવશે ઈશ્વર તેના પવિત્ર વચનને આશીર્વાદિત કરો હું રેવરન્ટ સાયમન રેનાર્ડ સાહેબને વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે અને પ્રભુના વચનોમાં આપણને દોરી જશે તે પહેલા તેઓ પ્રાર્થના કરાવશે આજે મારી પર ફોન આવ્યો કે ફ્લોરિડાની અંદર આનંદના મિસ્ટર ચૌહાણ તેનું નામ મને બરાબર ખબર નથી પણ તેઓ સખત બીમાર છે અને આઈસીયુમાં છે અને તેમના માટે ખાસ પ્રાર્થના ની વિનંતી કરવામાં આવી છે ત્યારે આપણે તેમના માટે પ્રાર્થના કરીએ કે ઈશ્વર તેમને સાદાપણું આપે અને તેની સાથે આપણે રેવરન્ટ એન્ડ્રુઝ ને માટે પ્રાર્થના કરીએ અને અરુબેન ને માટે પ્રાર્થના કરીએ અને ત્યાં સુધી પ્રભુના વચનોમાં આપણે જોઈએ
પ્રાર્થના કરીએ પ્રભુ તમારું વચન કહે છે કે માંગો ને તમને આપવામાં આવશે તમારો આનંદ સંપૂર્ણ થાય માટે તમે માંગો અને પ્રભુ અમે તમારા લોક તરીકે તમારા પુત્ર ઈસુ ખ્રિસ્તમાં જેમને અધિકાર મળ્યો અબ્બા બાપ કહીને સ્વર્ગમાંના આકાશમાંના પિતાને ઉપદેશવાના પ્રભુ તમારો આભાર માનીએ છીએ કે અમે તમારી સમક્ષતામાં ને હજુરમાં આવી શકીએ છીએ અગત્યના પ્રસંગે જરૂરના પ્રસંગે સહાય પ્રાપ્ત કરવાના માટે અમે કૃપાસન ને સિંહાસન પાસે આવ્યા છે અમે તમારા લોક તરીકે જ્યારે પ્રભુ અમારામાં પ્રભુજી જે વ્યક્તિઓ બીમાર છે તેઓના માટે અમે પ્રભુ તમારી આગળ હઠેથી પ્રાર્થના કરીએ છીએ તમે ઇસ્રાયલ પ્રજાને પોતાનું પ્રકટીકરણ કરતા કહ્યું હું યહોવા અને સાજો કરનાર દેવ છું અને પ્રભુ તમારામાં પરાક્રમ છે તમારામાં સામર્થ્ય છે તમને કશું જ અશક્ય અસંભવ નથી તમે ચમત્કાર ગણના દેવ છો ઈસુ ખ્રિસ્ત ગઈકાલ આજે સદા સર્વકાળ એવા એવા પ્રભુ છે એટલા માટે પ્રભુ અમે વિશ્વાસની આંખો દ્વારા અને વિશ્વાસનો હાથ ફેલાવીને પ્રભુ મિસ્ટર ચૌહાણના માટે પ્રાર્થના કરીએ છીએ તમારું પરાક્રમ અત્યારે હાલ એમને પ્રભુ સ્પર્શ કરે અને ઈસુના નામની અંદર હરેક પ્રકારનો મનવાળ દૂર થાય અને તેઓને પ્રભુ તાજગી ને તંદુરસ્તી પ્રાપ્ત થાય અને પ્રભુ અમે તેમના તરફથી સારા સમાચાર આનંદના સમાચાર પ્રાપ્ત કરે અને ઈસુ ખ્રિસ્તમાં તેઓને હરેક પ્રકારની મનવાળ દૂર થાય એવી અમારી પ્રાર્થના છે રેવરન્ડ એન્ડ્રુ સાહેબના માટે આભાર માનીએ છીએ અને અમે અમારી પ્રાર્થનાઓ તમારી આગળ ચાલુ રાખીએ છીએ પ્રભુ તમારા સેવકને તમે સ્પર્શ કરો હરેક પ્રકારના પ્રભુજી બંધનોમાંથી નબળાઈઓમાંથી અને પ્રભુ માંદગીમાંથી અશક્તિમાંથી મર્યાદાઓમાંથી ઈસુના નામમાં પ્રભુ તેમને સાજાપણું મળે અને જે પિતરે કહ્યું કે ઈસુના નામમાં એમને પૂરેપૂરું આરોગ્ય મળે એવી અમારી પ્રાર્થના છે અરબેનના માટે પણ પ્રાર્થના કરીએ છીએ બાપ એઓ જેઓને પણ તમે સાજાપણું આપો. અમારામાં પ્રભુ જે અહીંયા બેઠા છે પ્રભુ, અમારી પ્રાર્થના છે કે અમને પ્રભુ તમારી કૃપાનો અનુભવ કરાવો, તમે અમારી મુલાકાત લો, અમને પ્રભુ તમારું દર્શન કરાવો, અને પ્રભુ તમારા વચનની મારફતે તમારો આત્મા અમારી સાથે વાત કરે, અમારા અંતરચક્ષુઓ ખોલે, અમારું હૃદય તમે ઉઘાડો પ્રભુ. અમારી પ્રાર્થના છે કે બીજા બધા જ અવાજોથી અમારા કાનોને તમે પ્રભુ બંધ કરો, અને તમારો જીણો અવાજ, પવિત્ર આત્માનો અવાજ પ્રભુ અમે રાજ્ય સંધિ વાણી પરથી સાંભળીએ, અને બોલનાર નહીં પણ પવિત્ર આત્મા અમારી સાથે વાત કરે. માનવીય મનોહર ભાષા નહીં, પ્રભુ ઉત્તમ વ્યક્તિત્વ નહીં, પણ પ્રભુ તમારો આત્મા એ પ્રભુ અમારી સાથે વ્યવહાર કરે, અને આજનો પ્રભુ તમારું વચન અમારા માટે જે રાખી મૂક્યું છે એ તમે પ્રગટ કરો. ફરી એકવાર પ્રભુ અમે આ જે વાલાઓ બીમાર છે તેઓના હકમાં પ્રાર્થના કરીએ છીએ, અને તમારા વચનનો દાવ કરીએ છીએ કે જયારે જયારે તમે પ્રાર્થના કરો છો ત્યારે તમે પામી ચુક્યા છો એવા વિશ્વાસ સાથે તમે પ્રાર્થના કરો, અને તમે સમુદ્રમાં આ પ્રભુજી તમે તમારું વચન કહેશે કે તું પહાડને આ કહેશે અને તે સમુદ્રમાં લંકાય તો તે થશે, એટલા માટે પ્રભુ અમારો વિશ્વાસ તમારા વચન ઉપર, તમારા પ્રભુજી તમારા ઉપર છે, અને તમે પ્રભુ વિશ્વાસ પ્રભુ છો, કદી તમે પ્રભુ જૂઠું બોલતા નથી, તમારા વચન પ્રત્યે પ્રભુ હંમેશા તમે જાગૃત છો, માટે તમારું વચન પરિપૂર્ણ કરીને અમારા વાલાઓને સાજાપણું આપો એવી પ્રાર્થના ને વિનંતી આભાર સ્તુતિ સાથે ઈસુ પ્રભુની મારફતે માંગીએ છીએ, માટે સાંભળીને સ્વીકાર કરો. આમેન. માત્રી સુવાર્તા 26માં અધ્યાયમાં પ્રભુના વચનમાંથી આજે આપણે જે વિષય છે મારો કે વર્શિપ વર્સિસ વેસ્ટ, ભજન કે બગાડ અથવા નુકસાન, અને જે શાસ્ત્ર પાઠ વાંચવામાં આવ્યો આખી પવિત્ર શાસ્ત્રમાં માત્રીની સુવાર્તા, માર્કની લખેલી સુવાર્તા, લુકની લખેલી સુવાર્તા, યોહાનની લખેલી સુવાર્તા, ચારે સુવાર્તામાં એ શાસ્ત્ર પાઠ આપવામાં આવ્યો છે. અને આ જે ઘટના ને બનાવ બન્યો એ બનાવ લખવામાં આવ્યો છે તે પ્રમાણે પાસ્કા પર્વના બે દહાડા અગાઉ એ બનાવ બન્યો, અને એ જે સંદર્ભ છે તે સંદર્ભ બહુ જ મહત્વનો છે. ત્રીજી કલમમાં લખ્યું છે કે ત્યારે મુખ્ય યાજકો અને લોકોના વડીલો કાયાફા નામે પ્રમુખ યાજક એ સગળા લોકોએ નક્કી કર્યું કે ઈસુને કપટથી મારી નાખવાના માટે મનસુબો કર્યો. એનો અર્થ એવો થયો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિરોધ એ પરાકાષ્ઠાએ ચરણ સીમાએ પહોંચ્યો એ સમયે આ ઘટના બની, જ્યારે ધાર્મિક આગેવાનોએ વિરોધ દગાથી કે કપટથી કે કોઈક રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ લોકો નિર્ણય કરી નાખ્યો કે એને મારી નાખો. એમણે નિર્ણય કર્યો અને એમણે મનસુબો કર્યો એવું પ્રભુનું વચન કહે છે. એ સમયે આ ઘટના બની, જયારે વિરોધ હતો ત્યારે, અને એ સમયે પાસ્કા પર્વ જે પાસ્કા પર્વ બે દાડા આગળ આ, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ તમે જો અભ્યાસ કરો તો આ ઘટનાના વિશે લખ્યું છે 12મી કલમ, તેણે એ અત્તર મારા શરીર પર રેડ્યું, એ તો મારા દટાવાની તૈયારીને સારું તેણે કરી. એનો અર્થ એવો થયો કે આ જે બનાવ છે એ બનાવનો સંદર્ભ એ વિરોધ અને ઈસુનું મરણ ના સંદર્ભમાં આ આખો બનાવ બને છે, અને એના વિશે આપણે પ્રભુનો આભાર માનીએ કે પવિત્ર શાસ્ત્રની અંદર આખા બાઇબલમાં જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રેમના કૃત્યો કર્યા, અનુકંપાના કૃત્યો કર્યા, દયાના કૃત્યો કર્યા, લોકોના જીવનમાં તરે તરેના ચમત્કારો કર્યા, લોકોની જરૂરિયાતો પૂરી પાડી, એ સંદર્ભમાં બહુ થોડા લોકોએ ઈસુ ખ્રિસ્તને એમણે જે કૃત્ય કર્યા, એમણે જે કાર્યો કર્યા એના સંદર્ભમાં લોકોએ આભારી અંતકરણે પ્રત્યુત્તર આપ્યો હોય. આપણે જાણીએ છીએ કે 10 કોડિયામાંથી 1 કોડિયો એને પ્રત્યુત્તર આપ્યો, પણ બહુ થોડા લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ ચમત્કારો અને માનવ જાત પ્રત્યેના તેના અનુકંપાના કૃત્યોને પ્રત્યુત્તર આપ્યો. અને એમાંથી એક જે સ્ત્રી છે કે જેણે પ્રત્યુત્તર આપ્યો એ કેવળ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભના સમય જ નહીં પણ ઈસુ ખ્રિસ્તની સાથે અંત સુધી પુનરુત્થાન સુધી એ સ્ત્રીને આપણે ઈસુ ખ્રિસ્ત પ્રત્યેની એની જે પ્રેમ અને વફાદારી છે એ વિશે પવિત્ર શાસ્ત્ર નોંધ કરે છે, અને એ પ્રભુના વચનની અંદર જે લખવામાં આવ્યું છે તેનો આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ. બાઇબલમાં લખ્યું છે માર્થીની સુવાર્તા અને આ માર્કની લખેલી સુવાર્તામાં એ પ્રમાણે જણાવવામાં આવે છે કે એક સ્ત્રી એ પ્રભુ ઈસુની પાસે આવે છે. એટલું જ નહીં, લૂકની લખેલી સુવાર્તામાં સાતમા અધ્યાયમાં લખ્યું છે એ જે સ્ત્રી આવે છે તે પાપી સ્ત્રી છે, અને યોહાનની લખેલી સુવાર્તા બારમા અધ્યાયમાં લખ્યું છે કે એ જે સ્ત્રી છે એ સ્ત્રીનું નામ મરિયમ છે. એટલા માટે ચારે સુવાર્તા જયારે આપણે એકઠી કરીએ ત્યારે આપણને ખાતરી થાય છે કે આ એક પાપી સ્ત્રી કે જેના પાપ માફ થયા છે, કે જેને ઈસુ ખ્રિસ્તે શુદ્ધ કર્યો છે, જેના જીવનની અંદર એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રવેશ કર્યો છે, જેના જીવનની અંદર ઈસુ ખ્રિસ્તે પાપની માફીનો આશીર્વાદ આપ્યો છે, એ સ્ત્રી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાનું હૃદય નો આભારી દર્શન છે, આભારી પણ છે, એ વ્યક્ત કરવાના માટે આ જયારે ચારે તરફથી વિરોધ થઈ રહ્યો છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અને વિરોધ પરાકાષ્ઠા છે, સગળા લોકોએ ધાર્મિક આગેવાનોએ મારી નાખવાની કોશિશ અને નક્કી કર્યો છે, એવા સમયે આ જે સ્ત્રી એના હૃદયની અંદર ઈસુ ખ્રિસ્તે કરેલું કૃત્ય પ્રત્યે એ કૃત્ય યાદ કરીને આ છેલ્લું એની વફાદારી એનો પ્રેમ એ દર્શાવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે. અને પ્રભુનો આપણે આભાર માનીએ કે આ પવિત્ર શાસ્ત્રની અંદર જ્યારે જ્યારે મરિયમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે પ્રભુના વચનની અંદર આપણને અભ્યાસ કરતા માલુમ પડે છે કે હંમેશા તે ઈસુ ખ્રિસ્તના ચરણો અને પગોની પાસે બેઠેલી અથવા એ જગ્યાએ એનું હંમેશા સ્થાન આપણે જોઈએ છે. એ સ્ત્રી એવા પ્રકારની સ્ત્રી હતી કે જે હંમેશા ઈસુના ચરણોની પાસે બેસવાના માટે તે પસંદ કરતી હતી. લૂકની લખેલી સુવાર્તા 10મા અધ્યાય 39મી કલમમાં લખ્યું છે કે આ જે સ્ત્રી એ પ્રભુ ઈસુના ચરણોમાં દેવની જે વાતો છે, ઈશ્વરની જે વાતો છે, ઈશ્વરની જે બાબતો છે, ઉપરની જે વાતો છે અને જે વાતો ટકનાર છે એ દેવના વચનો સાંભળનારી સ્ત્રી હતી. અને ઈસુના ચરણોમાં ને પગમાં બેસીને આ સ્ત્રી એ જીવનના મૂલ્યવાન પાઠો જે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસેથી શીખતી હતી. અને ત્યાં આગળ પ્રભુના વચનમાં એ વાત લખવામાં આવી છે. યોહાનની લખેલી સુવાર્તા 11મા અધ્યાય 32મી કલમમાં જ્યારે તેનો એકનો એક ભાઈ મરણ પામ્યો ત્યારે પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે કે આ સ્ત્રી ઈસુના ચરણોમાં એનું જે દુઃખ છે, એનું જે દર્દ છે, એનો જે વિયોગ છે, એની જે વેદના છે એ ઈસુના ચરણોમાં લઈને મૂકે છે અને ઈસુને જણાવે છે કે કેટલું દુઃખી થઈ ગયું છે, એનો એકનો એક ભાઈ મરણ પામ્યો છે, એ બાબત પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે. અને અહીંયા જે માર્થીની સુવાર્તા 26મા અધ્યાયની અંદર પણ ત્યાં પ્રભુના વચનમાં ફરી વાર એ સ્ત્રીને ઈસુના ચરણોની પાસે આપણે બેઠેલી જોઈએ છે. અને ત્યાં લખવામાં આવ્યું છે કે તેણે તેના માથા ઉપર તેણે તે અત્તર રેડ્યું. અને બીજી જગ્યાએ માર્કની લખેલી સુવાર્તા અને યોહાનની લખેલી સુવાર્તામાં વધારે સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે તેણે એના પગ માથાથી પગ સુધી એને જે માટી લખેલી સુવાર્તા 14મો અધ્યાય તમે ખોલો તો ત્યાં આગળ પ્રભુના વચનમાં લખ્યું છે કે તેણે માથા પર તે રેડી પણ યોહાની લખેલી સુવાર્તા 12મા અધ્યાયની અંદર એ વાત વધારે સ્પષ્ટ થશે. યોહાની સુવાર્તા 12મો અધ્યાય અને ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે તે વેળા મરિયમે ઘણો 12મો અધ્યાય 3જી કલમ તે વેળા મરિયમે ઘણું મૂલ્યવાન જટામાસીનો એક શેર અત્તર લઈને ઈસુના પગે છોડ્યું. અને ત્યાં આગળ ઈસુના ચરણોને અને પગને ફરી એકવાર એ અત્તરથી છોડે છે. અને એ બાબત આપણે જયારે જોઈએ છીએ ત્યારે આપણને એક વાત સ્પષ્ટ થાય છે કે આ એક એવા પ્રકારની સ્ત્રી હતી કે સ્ત્રી એ બહુ જ આત્મિક સ્ત્રી હતી. અને એ આ સ્ત્રી એ પોતાનો ચાહે દર્દ હોય, ચાહે ઈશ્વરના વચનો સાંભળવાની વાત હોય કે ઈશુની સેવા કરવાની વાત હોય, એ સંદર્ભમાં એને ઈશુના ચરણો આગળ એ આપણને જોવા મળે છે. એને જે કૃત્ય કર્યું આ અધ્યાયની અંદર લખવામાં આવ્યું છે 6ઠા અધ્યાયની અંદર, એમાં ઈસુ ખ્રિસ્ત અને યહુદા અથવા બીજા શિષ્યો અને સ્ત્રી એ ત્રણ મહત્વના પાત્રો છે. આપણે એના વિશે પ્રભુના વચનમાંથી થોડો સમય અભ્યાસ કરવા માંગે. સૌથી પ્રથમ જે પ્રભુના વચનમાં લખ્યું છે કે આ જે સ્ત્રીએ આ જે કૃત્ય કર્યું એની અંદર જે અતિ મૂલ્યવાન અત્તરની સંગમરમરની ડબ્બી લઈને તે આવી અને ડબ્બી આખી ડબ્બી તોડે છે અને ઈસુ ખ્રિસ્તના માથાથી પગ સુધી એ અત્તર જોડે છે, નાખે છે અને એ રીતે એનો જે શ્રેષ્ઠ પ્રેમ છે એ વ્યક્ત કરે છે. પ્રભુના વચનની અંદર લખ્યું છે કે આ જે અત્તર છે એ અતિ મૂલ્યવાન, બહુ જ કિંમતી, બહુ જ મોઘું એ અત્તર હતું, ઘણું મૂલ્યવાન.
જટામાસી નું અત્તર એ સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે તે સમયે જે ધનવાન માણસો હતા એ ધનવાન માણસો આ પ્રકારના અત્તર નો ઉપયોગ કરતા હતા. અને જો તમે બીજી જગ્યાએ વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે કે કેટલાક વ્યક્તિઓએ એ અત્તર ની કિંમત ની ગણતરી કરી, એ કિંમત ની ગણતરી કરીને એ પ્રમાણે કહ્યું કે આ અત્તર 300 દિનારે વેચી શક્યા હોત. એનો અર્થ એવો થયો કે જે માત્રી સુવાત 20 અધ્યાય બીજી કલમ માં લખ્યું છે કે એ સમયે એ કારીગર અથવા તો જે માણસ મજૂર હોય એ મજૂરનો એક દિવસનો પગાર 1 દિનાર હતો, અને 300 દિનાર એટલે લગભગ આખા વર્ષની કમાણી કહી શકાય. એ કમાણી એને આ સ્ત્રીએ એની અત્તરની ડબ્બી ખરીદીને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ માથાથી પગ સુધી એ અત્તર નાખે છે ને પગ લૂસે છે આંસુ હતી એવું પ્રભુના વચનની અંદર લખ્યું છે. અને બહુ જ મહત્વનું એક કૃત્ય એને કર્યું. અને ત્યાં પ્રભુના વચનની અંદર હું માનું છું ત્યાં સુધી આ સ્ત્રીએ આ સમયની વાટ જોતી હશે. આ સ્ત્રી જે ઈશ્વરના વચનો સાંભળતી હતી અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતાનું હૃદય વ્યક્ત કરતા હતા અને એનું જે મરણ છે એ આવનાર મરણ વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વારંવાર ભવિષ્યવાણી એને જણાવી હતી. અને એટલા માટે આ સ્ત્રી એ સમયને તકની વાટ જોતી હતી કે એ સમય આવે, એ યોગ્ય સમય આવે કે જે સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે મરવાના છે. એ અગાઉ એ જીવ પ્રભુએ બહુ મોટી કૃપા આપી કે ઈસુ ખ્રિસ્ત જીવતા છે, હજુ તે મરણ પામે તે પહેલા એમણે શું કર્યું, સ્ત્રીએ એને અત્તર જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના માતાને પગ સુધી અત્તર તેના શરીરને તૈયાર કરે છે. અને બહુ જ અદભુત બાબત પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે. અને 300 દિનારનું મોંઘું અત્તર માણસો ત્યાં સુધી એને બચત કરી હશે, ઉપવાસ કર્યા છે, ઘણી બધી એની પોતાની જરૂરિયાતો જતી કરી હશે, પૈસા એકઠા કર્યા છે અને આ સમયના માટે આ તકના માટે કરકસર કરીને એ નાણા ભેગા કર્યા છે, બચત કરી હશે. અને આ સ્ત્રી આ સમયની વાટ જોતા હતા, જોતી હતી. હું વિચાર કરતો હતો કે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે કે જો ઈશ્વર વિધવાની બે દમડી સ્વીકારી શકતા હોય તો આ સ્ત્રી નાની ડબ્બી, ઓછી કિંમતની ડબ્બી અથવા અત્તરના એક નાના સ્પ્રે લાવીને થોડું નાને છાંટા એને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર નાખ્યા તો પૂરતા નહોતા. શા માટે એને આટલો મોટો બલિદાન આપ્યું? શા માટે એ ઈસુ ખ્રિસ્તને આ 300 દિનારનું અતિ મૂલ્યવાન અતિ મોંઘું અત્તર એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને લગાડે છે? અને એ અભ્યાસ કરતા કરતા જે બાબત મને શીખવા મળે છે તે સૌથી મહત્વની બાબત તો એ છે કે આ સ્ત્રી એટલા માટે એ 300 દિનાર સૌથી મોંઘામાં મોંઘું અતિ મૂલ્યવાન એ અત્તર લાવે છે. એનું એક કારણ એ છે કે ઈસુ એના માટે ખરેખર કોણ હતા એના બલિદાન દ્વારા એ વ્યક્ત થાય છે. એના વ્યક્તિગત જીવનની અંદર ઈસુએ સૌથી મૂલ્યવાન વ્યક્તિ હતા, સૌથી મૂલ્યવાન, કારણ કે ઈસુ ખ્રિસ્તે એને માફી આપી હતી, ઈસુ ખ્રિસ્તે એના ભાઈને મરણમાંથી સજીવન કર્યો હતો, ઈસુ ખ્રિસ્તે આશીર્વાદો આપ્યા હતા, તેઓની ઘરની મુલાકાત લીધી હતી, તેના કુટુંબની મુલાકાત લીધી હતી, લાઝરસ, માર્થા અને મરિયમ એઓના ઉપર ઈસુ પ્રેમ કરતા હતા. અને વચનના આધારે સ્ત્રીને ખાતરી થઈ ગઈ કે હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પૃથ્વી પર લાંબો સમય નથી, એટલા માટે આ 12 વર્ષ થઈને એના શરીરને દફન ન કરવાના માટે તે અત્તર લાવે છે. એ બતાવે છે કે એ ઈસ એના જીવન લાવીને વ્યક્ત કરે છે. આપણે જાણીએ છીએ કે લગ્ન પ્રસંગે આપણે સામાન્ય રીતે ભેટ આપીએ છીએ અને ભેટ નો આધાર શું છે, આપણે સાથે એ વ્યક્તિનો સંબંધ કેવો છે, સંબંધના આધારે ભેટનું પ્રમાણ અને કદ અને મૂલ્ય એ નક્કી થાય છે. જો બહુ નિકટનો સંબંધ હોય, બહુ ગાઢ સંબંધ હોય, બહુ વ્યક્તિગત સંબંધ હોય અને આપણે વ્યક્તિને બહુ મોટી ને મૂલ્યવાન માનતા હોય તો આપણે સારામાં સારી શ્રેષ્ઠ ભેટ લાવીને એને આપીશું. એટલે ભેટ નો આધાર એ વ્યક્તિ કેટલી મૂલ્યવાન છે આપણા માટે એ રહેલો છે. અને અહીંયા આ સ્ત્રીના માટે ઈસુ ખ્રિસ્ત એનું સર્વસ્વ હતું, સર્વોત્તમ હતું, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્યક્તિ હતા. અને એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હતા એ વ્યક્ત કરે છે મોગામાં મોગી એ અત્તરની ડબ્બી લાવીને. અને બહુ જ મહત્વની બાબત છે વાલાભાઈ બહેનો, ઈસુ ખ્રિસ્ત વાસ્તવમાં આપણા માટે કોણ છે એ આપણે જે સ્વાર્પણ કરીએ છીએ એના આધારે નક્કી થાય છે. સાચા પ્રેમની ગણતરી હોતી નથી. 300 દિનારનું દિનાર વર્ષનું મજૂરનું વેતન પણ સાચા પ્રેમનું માપદંડ શું છે તમને ખબર છે? સાચા પ્રેમનું માપદંડ એફેસોને પત્ર 5:25 કલમ, સાચા પ્રેમનું માપદંડ એ સ્વાર્પણ છે. ઘસાઈ જવું, ખર્ચાઈ જવું, જે કઈ છે એ સર્વસ્વ આપી દેવું, બહુ અઘરું ને કઠણ છે. અને એનો જીવનની અંદર એ ઈસુ ખ્રિસ્ત શ્રેષ્ઠ હતા માટે એ ગણતરી કરતી નથી. માટે એ સ્ત્રી આખી ડબ્બી પૂરેપૂરી ડબ્બી એ ઈસુ ખ્રિસ્તના શરીરને લગાડે છે અને એ દ્વારા એનો પ્રેમ, એની વફાદારી, એનો આભારીપણું એ વ્યક્ત કરે છે. અને જે પ્રેમ છે તે પ્રેમ ઘણી બધી વાર આપણે વિવિધ રીતે વ્યક્ત કરીએ છીએ. ઘણા વ્યક્તિઓ ઈશ્વર પરનો જે પ્રેમ છે, વફાદારી છે, ભજન છે, આરાધના છે, એ કવિતા દ્વારા, કાવ્યો દ્વારા, શબ્દો દ્વારા, ગીતો દ્વારા, વાક્યો દ્વારા હાલેલુયા કહીને ઘણા લોકો પ્રેમ પ્રગટ કરે છે. પણ અહીંયા જે આ સ્ત્રી પ્રેમ પ્રગટ કરે છે તે કેવી રીતે કરે છે? એ પ્રેમ કૃત્યમાં પ્રગટ કરે છે, કરણીઓમાં પ્રગટ કરે છે. અને બહુ જ શ્રેષ્ઠ પ્રેમનો એ પ્રતીક છે. શ્રેષ્ઠ પ્રેમ એ હંમેશા કરણીઓમાં વ્યક્ત થાય છે, શબ્દોમાં નહીં, વાક્યોમાં નહીં, ગીતો ગાવામાં નહીં. ઈસુ મારા માટે કોણ છે એનો શ્રેષ્ઠ પ્રેમ, એનું શ્રેષ્ઠ અભિવ્યક્તિ એ કેવળ કરણીઓ છે, કૃત્યો છે. કે જે કરણીઓ એ દર્શાવે છે કે હું ઈસુ પર કેટલો બધો પ્રેમ કરું છું. અહીંયા આ સ્ત્રી એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે એ સર્વસ્વ એ 300 દિનાર મોગામાં મોગું અત્તર લાવીને તેના શરીરને જોયે છે. આપણે ઘણી બધી વાર ભજન સંઘમાં ગીત ગયા છે. શું ગીત ગયા છે? ભજન સંઘમાં ગીત છે, જો મારું હોત જગત તમામ. આ જગત તો આપણું નથી, આપણે ગીત બહુ સરસ ગઈ છે. પણ તમારી પાસે જે છે, આપણી પાસે જે છે એ આપવાનું છે. જગત ની વાત ગીતો ગાવામાં છોડો, ખ્રિસ્તી ભાઈ બહેનો ગુજરાતમાં આખા વિશ્વની અંદર આપણે બહુ સરસ ગીતો ગાઈએ છે. જો મારું હોત જગત તમામ તો તે પ્રેમ સાર છે જુજ અર્પણ, એ બધું જ એનો છો વગર. પણ પ્રભુને જગતના પ્રેમ આખા જગતની ચિંતા વાત નથી, જે વાત છે તે કે તમારી પાસે જે છે તમે ઈસુ ખ્રિસ્તને શું સમજો છો, આપણે ઈસુ ખ્રિસ્તને કેટલા મૂલ્યવાન સમજો છો, ઈસુ મારા માટે કોણ છે એ બહુ જ મહત્વનું છે. એની શ્રેષ્ઠ અભિવ્યક્તિ એ કૃત્ય દ્વારા, કરણ્ય દ્વારા એ વ્યક્ત થાય છે. પહેલી બાબત એ છે. અને મરિયમ, મને એમ પ્રશ્ન થતો હતો કે શું મરિયમે એક લાગણીવશ થઈને આ કૃત્ય વ્યક્ત કર્યું હતું કે સભાનતાપૂર્વક, બુદ્ધિપૂર્વક, સમજણપૂર્વક, તાર્કિક વિચાર કરીને, અગાઉથી વિચાર કરીને આ કૃત્ય કરેલું. ઘણી બધી વાર ઘણા બધા ઉપદેશકો આવે છે, આપણી લાગણીઓને એવી ઉશ્કેરે છે અને આપણે આવીને પુષ્કળ દાન આપી દઈએ છીએ. એક વખત એક ઘટના બનાવીને દાન આપી દઈએ, આપણી લાગણીઓ ઉશ્કેરવામાં આવે અને આપણે દાન આપી દે, ભાઈ ઘરે જઈને પછી આપણે પસ્તાતા, બહુ દાન આપી દીધું. લાગણી ઉશ્કેરે, હું તમારી લાગણી ઉશ્કેરવાની વાત નથી કરતો. જે વસ્તુ છે તે બુદ્ધિપૂર્વક નું બલિદાન ની વાત છે, તર્કબદ્ધ, વિચારપૂર્વક, સમજણપૂર્વક, જ્ઞાનપૂર્વક, ડાપણથી. અને આ સ્ત્રીએ શું કર્યું? એને બુદ્ધિપૂર્વક નું આ પગલું હતું. કેમ બુદ્ધિપૂર્વક નું હતું? મેં તમને જણાવ્યું કે તે દેવના ચરણોમાં, ઈસુ ખ્રિસ્તના ચરણોમાં બેસતી હતી, સાંભળતી હતી અને એને મરણની આગાહી સાંભળી અને એના હૃદયની અંદર એક જ ઈચ્છા હતી કે મારા પ્રભુ પ્રત્યે મારું શ્રેષ્ઠ અર્પણ અને શ્રેષ્ઠ વફાદારી એ વ્યક્ત કરવું. એટલા માટે એ વફાદારી વ્યક્ત કરવાના માટે એ સૌથી મોગામાં મોગું એ અત્તર લાવે છે. બોલા ભાઈ બહેનો, હું તમને જણાવું, એની પાછળ આપણે સમજણ પડે છે કે આપણા ધન ને દોલત ને સાધન ને સગવડો ઈશ્વર તમને આપ્યું છે ને મને જે આપે છે એનો હેતુ શું છે? બહુ મહત્વનું છે. ધન દોલત સંપત્તિ પૈસા જે પ્રભુ આપે છે, ઘરો આપે છે, સગવડો આપે છે, સાધનો આપે છે, એ એનું એનો સાચો હેતુ શું છે એ આ ઉપરથી આપણને ખબર પડે છે. બલિદાનની ગુણવત્તા એ બધાનો હેતુ એ છે કે જો ઈસુ ખ્રિસ્ત મારા માટે સર્વશ્રેષ્ઠ છે એ બધાના માટે એ બધાનો ઉપયોગ એક કારભારી તરીકે, માલિક તરીકે નહીં, એક કારભારી તરીકે એના કામના માટે હું વાપરીશ. પણ તમે જો અહીંયા શાસ્ત્ર પાઠ બરાબર ધ્યાનથી વાંચો, પણ આઠમી કલમ, પણ તેના શિષ્યોએ તે દીઠું ત્યારે તેઓએ ગુસ્સે થઈને કહ્યું કે નુકસાન શા માટે. એ લોકો ગુસ્સે થઈ ગયા. અત્તણની આ લોકો શું કરે છે? આ જે શિષ્યો છે, બીજી જગ્યાએ યોહાનની સુવાર્તામાં લખ્યું છે કે યહૂદાએ એ તો અત્તર જે હતું અત્તરની ડબ્બીની કિંમતની ગણતરી કરી, એનું મૂલ્ય નક્કી કર્યું, અને એ મૂલ્ય નક્કી કર્યા પછી કહ્યું આ 300 દિના પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરમાં અત્તર લગાડવાનું એ બગાડ છે, નુકસાન છે, વ્યર્થ છે, વ્યય છે, આટલું બધું નુકસાન એ ના હોઈ શકે. અને એટલા માટે ગણતરી બાદ યહૂદાએ એવી દલીલ રજૂ કરી કે જે આપણે બધાને ગમે, પસંદ પડે. એ શું કહે છે? બહુ વ્યવહારિક મનોવૃત્તિ વાળો માણસ હતો, અને એને દલીલ લોકોની આગળ રજૂ કરી. ગરીબોની દલીલ લોકોની આગળ રજૂ કરે છે, લોકોની ભાવનાઓ લાગણીઓ ઉશ્કેરે છે કે આ સ્ત્રીએ વાસ્તવમાં 300 રૂપિયાનો બગાડ કર્યો છે. 300 રૂપિયામાં એ વેચી નાખ્યું હોત અને અનાજ ખરીદ્યો હોત ને ગરીબોને ખવડાવ્યા હોત તો એ વધારે સારું કૃત્ય એ હતું. એટલા માટે આ સ્ત્રીની એ ટીકા કરે છે અને જણાવે છે કે આ જે સ્ત્રીએ કાર્ય કર્યું એ અયોગ્ય છે, ગેરવ્યાજબી છે, બગાડ છે, અને એની સાથે બીજા ઘણા બધા લોકો એ જોડાય છે. હવે મારો પ્રશ્ન એ છે કે આવી ટીકા થઈ તો પણ આ સ્ત્રીએ ઈસુના ઉપર અત્તર રેડવાનું કામ ચાલુ રાખ્યું. એણે એ ટીકાનો ખુલાસો આપ્યો નહીં, એણે સમજણ આપી નહીં, દલીલ કરી નહીં, જવાબ આપ્યો નહીં, અને એણે એનો જે પ્રેમ હતો એ પ્રેમ વ્યક્ત કરવાનું કામ એણે ચાલુ રાખ્યું. અને બહુ જ મહત્વની બાબત આપણને જોવા મળે છે, આપણા સારા કૃત્યોને ઘણી બધી વાર લોકો ખોટી રીતે મૂલવે ત્યારે આપણે નિરાશ થઈ જઈએ છીએ, આપણે નાસીપાસ થઈ જઈએ છીએ, આપણે સારા કામો કરવાનું બંધ કરીએ છીએ, આપણે પછી એ કામના સંદર્ભમાં આપણે ટીકાઓ થાય ત્યારે આપણને માઠું લાગે છે, ટીકાનો ભોગ બને ત્યારે આપણે ઘણી બધી વાર જવાબો આપીએ છીએ. પણ અહીંયા લખવામાં આવ્યું છે કે આ સ્ત્રીએ કોઈ જવાબ આપ્યો નહીં, અને શ્રેષ્ઠ જવાબ શું છે? એને એનું કૃત્ય ચાલુ રાખ્યું. ટીકાઓનો શ્રેષ્ઠ જવાબ એ છે કે જે તમે કામ કરો છો કામ ચાલુ રાખો, એ ટીકાઓનો શ્રેષ્ઠ જવાબ. આ સ્ત્રીના માટે એવું કહ્યું કે નુકસાન કર્યું, બગાડ કર્યો, વ્યય કર્યો, વ્યર્થ 300 રૂપિયા બગાડ્યા, ગરીબોને યાદ કરે છે. હવે તમે જુઓ કેટલું આપણને વિરોધાભાસ લાગે છે. આ જ યહૂદાએ 30 સિક્કામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને વેચી નાખ્યો, કોઈ ટીકા ના કરી, કોઈ નિંદા ના કરી, કોઈ એનો વિરોધ ના કર્યો, કોઈ એની સામે પડ્યું નહીં, કોઈ વ્યક્તિ એમ ના કહ્યું કે એ યહૂદાએ આ ઈસુ ખ્રિસ્તને 300 સિક્કામાં વેચી નાખ્યા. પણ આ જે સ્ત્રી જયારે એનો સર્વશ્રેષ્ઠ ઈસુ ખ્રિસ્ત અર્પણ કરે છે ત્યારે લોકો એની ટીકા કરે છે. પણ એક મહત્વની બાબત પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે, તે એ છે, જો તમે ત્યાં વાંચો, ત્યાં લખ્યું છે 10મી કલમ, ત્યારે ઈસુએ એ જાણીને તેઓને કહે છે કે સ્ત્રીને તમે કેમ સતાવો છો, કેમ કે એણે તો મારા પ્રત્યે ઉત્તમ કામ કર્યું છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ સ્ત્રીનો બચાવ કરે છે. એની ટીકા, નારાજગી એ જે શિષ્યોએ વ્યક્ત કરી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે તે અસ્થાને છે, અતાર્કિક છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એના કાર્યની વખાણ કરી, પ્રશંસા કરી, અને શું કહ્યું? એને પ્રભુના વચનમાં લખ્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તેણે તો મારા પ્રત્યે ઉત્તમ કાર્ય, ભલું કાર્ય, સારું કામ, શ્રેષ્ઠ કામ એને કર્યું છે. અને આ જે કૃત્યથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ પ્રસન્ન થાય છે, બહુ જ ખુશ થાય છે, રાજી થાય છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ જોરદાર એના વિશે કહ્યું કે જ્યાં કઈ સુવાર્તા પ્રગટ થશે ત્યાં આ સ્ત્રીએ જે કર્યું છે તે પણ એની યાદગીરીને અર્થે એ કહેવામાં આવશે. યાદગીરીને અર્થે તમને કોઈ શબ્દ યાદ આવે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે મેજ સ્થાપિત કરી પ્રભુ ભોજન, અને ત્યાં શબ્દ વાપરે છે ઈસુ ખ્રિસ્ત જે રાત્રે પકડાવી દેવામાં આવ્યા એની યાદગીરીને અર્થે આ રોટલી ખા, અને આમાં આજે રાક્ષસ પીઓ એ જે કૃત્ય કેટલું પવિત્ર છે, જ્યારથી પ્રભુ શ્રી કૃષ્ણ મરણ પામ્યા ત્યારથી આજ દિન સુધી એ કૃત્ય ને યાદગીને અર્થે એ જણાવવામાં આવે છે, આપણે યાદગીને અર્થે પાડીએ છીએ. એ જ બાબત પ્રભુ શ્રી કૃષ્ણે કહ્યું કે આ જે સ્ત્રીએ આ જે કૃત્ય કર્યું છે એટલું બધું મૂલ્યવાન ઈસુ ખ્રિસ્તની દ્રષ્ટિએ છે, એટલું બધું મહત્વનું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જ્યાં કઈ સુવાર્તા પ્રગટ થશે કોઈ પણ દેશની અંદર ગમે તે સમયે, જ્યાં સુધી સુવાર્તા પ્રગટ થશે ત્યાં સુધી આ સ્ત્રીના કૃત્યને યાદ કરવામાં આવશે, આ સ્ત્રીના કૃત્યને યાદ કરવામાં આવશે. અને એટલા માટે બહુ મહત્વની વસ્તુ છે કે ઈસુ ખ્રિસ્ત એ આપણને આપણા કૃત્યોને આપણે કરણીઓને કેવી રીતે જુએ છે તે બહુ મહત્વનું છે. કોઈ વ્યક્તિએ સાચે જ કહ્યું છે કે કૃત્યો કે કરણીઓ એ વધારે જોરશોરથી પુકારે છે, અને વાતમાં સાચી છે કે કાનોથી જે સાંભળે છે એના કરતી આંખોથી જોઈએ છે એ વધારે અસર કરે છે, વધારે પ્રભાવશાળી છે. હું ઘણી બધી વાર જે પાલક સાહેબો છે એ લોકોને સંદેશ આપતા હું જણાવું છું કે આપણા સંદેશા ભક્તજનો 20 કે 25 કે અડધો કલાક સાંભળશે બે કાનોથી, અને આખા અઠવાડિયા દરમિયાન આંખો ખોલીને સતત આપણે તરફ જોશે આપણે શું કરીએ છીએ, આપણે કરણ આપણું જીવન વ્યક્તિ. અને એ જ વસ્તુ આપણા બધાના માટે છે કે આપણી અડધો કલાક કલાક કે બે કલાક અહીંયા જે ભક્તિ કરે છે, ત્યારબાદ ઘરે પાછા જઈએ છે, નોકરી ઉપર જઈએ છે, કુટુંબમાં જઈએ છે, આજુબાજુ રહે છે, લોકો એ આંખો ખોલીને આપણે કેવું જીવન જીવે છે, શું કરણીઓ કરે છે એ જુએ છે, અને એની અસર થાય છે, એની ઊંડી અને ટકનારી અસર થાય છે. પણ જે મહત્વની બાબત છે, ઈસુ ખ્રિસ્તે એના વખાણ કર્યા. ઈસુ ખ્રિસ્ત એ આપણા કૃત્યો, આપણા સ્વાર્થ પર, આપણા બલિદાન, આપણા બધાની એ નોંધ લેશે. એ બહુ જ મહત્વની બાબત આપણને પ્રભુના વચનની અંદર એ જોવા મળે છે, ત્યાં લખવામાં આવશે તેના કૃત્યને યાદ કરવામાં આવશે. અને પ્રભુની સ્તુતિ કરીએ કે પ્રભુએ એ સ્ત્રીના માટે આ પ્રમાણે કહ્યું. અને ત્રણે ત્રણ બાબતો મહત્વની છે. મરિયમ, એને એનો પ્રેમ વ્યક્ત કર્યો, વફાદારી વ્યક્ત કરી, આભારી દર્શન વ્યક્ત કર્યું, શિષ્યોએ એને નુકસાન તરીકે ગણ્યું, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે એ શ્રેષ્ઠ કામ છે. મેં તમને જણાવ્યું શરૂઆતમાં ઈસુ ખ્રિસ્ત તમારા માટે અને મારા માટે કોણ છે, એ કેટલા મૂલ્યમાં બહુ જ મહત્વનો સવાલ. ઈસુ ખ્રિસ્ત વાસ્તવમાં મારા માટે શું છે, જો એ મારા ધારણા છે, મારા જીવનમાં આશીર્વાદ આપ્યા છે, મને માફી આપી છે, મારા કુટુંબની મુલાકાત લીધી છે, મેં મારા ઘરમાં આવ્યા છે અને મને હરેક રીતે આશીર્વાદિત કર્યા છે, તો શ્રેષ્ઠ વસ્તુ એ છે કે હું ગમે તે સ્તર સુધી એના માટે ખર્ચાવા હું તૈયાર હોવ છું. ભલે લોકો એ પ્રમાણે કહે કે બગાડ છે, નુકસાન છે, વ્યર્થ છે, એ લોકો જે કહે કે લોકો ટીકા કરે એવો કશો વાંધો નથી, પણ ઈસુ ખ્રિસ્ત એ આપણા કરણીઓને અને આપણા કૃત્યોને એ જે રીતે જુએ છે એ બહુ મહત્વનું છે. કારણ ઈસુ ખ્રિસ્ત એ હૃદયની ભાવનાઓ અને આ સ્ત્રીના હૃદયની અંદર જે પ્રેમ રહેલો હતો એ ઈસુ ખ્રિસ્ત નિહાળ્યો, જે માણસો નિહાળતા નથી. આપણે લોકોના હૃદયો જાણતા નથી, એટલા માટે આપણે ટીકાઓ કરીએ છીએ. હા, ઈસુ ખ્રિસ્ત જે હૃદયો જાણનાર છે, પારખનાર છે, હેતુ પારખનાર છે, એ ઈસુ ખ્રિસ્તે વખાણ કર્યું. માટે સારું કરતા થાકીએ નહીં, ઈસુ ખ્રિસ્તની સેવા કરતા થાકીએ નહીં, અને આ દિવસોમાં આપણે પ્રભુની સેવામાં જેટલું બને તેટલું વપરાઈએ, ખર્ચાઈએ, સમય જે આપ્યો છે એનો ઉપયોગ શ્રેષ્ઠ કરીને ઈસુ ખ્રિસ્ત માટે આપણે બલિદાન આપીએ. થોડીક ક્ષણ આપણે શાંત રહીએ અને દરેક વ્યક્તિ આંખો બંધ કરે, અને ફરી એક વાર તમારી આગળ એ પ્રશ્ન પૂછવા માંગુ છું, તમારે વ્યક્તિગત શાંત પળોમાં એ જવાબ આપવાનો. ઈસુ ખ્રિસ્ત તમારા માટે કોણ છે, શું છે? જો ઈસુ ખ્રિસ્ત તમારા માટે સર્વશ્રેષ્ઠ હોય, સર્વોત્તમ હોય, એ તમારો પ્રભુ હોય, તારનાર હોય, એને તમને આશીર્વાદ આપ્યા હોય, તો શું તમે તેના ચરણોમાં બેસવાનું પસંદ કરો છો? શું તમે એના ચરણોમાં તમારું દુઃખ, વ્યથા, દર્દ, પ્રશ્નો, મુશ્કેલીઓ લાવો છો? શું તમે એના ચરણોની પગની આગળ બેસીને તેની સેવા કરો છો? થોડીક ક્ષણ શાંત રહીએ
અને આપણે વ્યક્તિગત રીતે પ્રભુને જીવમાં આ પ્રશ્નનો પ્રત્યુત્તર આપી બોલાવો. પ્રભુનો પ્રભુ આપણા હરેક નાના કૃત્યને પણ જુએ છે, નિહાળે છે, એનું મૂલ્યાંકન કરે છે. આપણા સ્વાર્થ પર આપણું એક પણ સ્વાર્થ પર કૃત્ય એ નકામું કે વ્યર્થ જતું નથી. આ સ્ત્રીના માટે લખવામાં આવ્યું છે કે ઝાંખરી સુવાત પ્રગટ થશે, પણ આપણા માટે તો વિશેષ મોટો આશીર્વાદ છે કે અનંત કાળ સુધી જીવનના પુસ્તકમાં આપણા હરેક સારી કરણીય જે ઈસુ ખ્રિસ્ત પ્રત્યે આપણે કરીએ છીએ, એના પ્રત્યે કરીએ છીએ, એના નામ વિખાતે કરીએ છીએ, એની નોંધ જીવનના પુસ્તકમાં પ્રભુ કરે છે. માટે સારું કરતા થાકીએ નહીં, નિરાશ ના થઈએ, હતાશ ના થઈએ, ટીકાઓથી હારી ના જઈએ, પણ ઈસુ ખ્રિસ્તની એ પ્રત્યે સારી કરણીઓ કરવાનું, બલિદાનયુક્ત કામ કરવાનું ચાલુ રાખીએ. હે પ્રભુ, આ તમારા લોક છે જેઓ તમારા મહિમાના માટે ઉત્પન્ન કરવામાં આવ્યા છે, જેઓને પ્રભુ તમારા મહિમાના માટે ઉદ્ધાર અને પાપોની માફી આપવામાં આવી છે. અને પ્રભુ અમારી પ્રાર્થના છે, આજુબાજુ ગમે તેવી પરિસ્થિતિ હોય, ઈસુ ખ્રિસ્ત વિશે ગમે તેટલો વિરોધ થતો હોય, ચાહે ધાર્મિક આગેવાનો દ્વારા, ચાહે શિષ્યો અંદરના માણસો દ્વારા, પણ પ્રભુ આ લોકોને જે તારા લોક છે તેઓને તારા પ્રત્યેની વફાદારી, આભારી અર્પણ, આભારી દર્શન હૃદય અને પ્રેમ અને વફાદારી વ્યક્ત કરવા માટે તમે કૃપા આપો, અને પ્રભુ તેમના સ્વાર્પણ અને અર્પણ અને બલિદાન જેની નોંધ તમે જીવનના પુસ્તકમાં કરો એ પ્રભુ એમને સમજણ આપો, અને જેથી કહીને પ્રભુ તેઓ દરરોજ તમારા મહિમાના માટે સારી કરણીઓ દ્વારા પ્રભુ આકાશમાંના બાપની સ્તુતિ કરવા માટે તેઓ યત્ન કરે. ફરી એક વાર તમારો આભાર માનીએ છીએ, આ સમયના માટે અમે છૂટા પડીએ છીએ. તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ અને મરિયમના માટે આભાર માનીએ છીએ. એ સ્ત્રીના જેવા અમને બધાને બનાવો, આત્મિક રીતે અમને પ્રભુ તમારા ચરણોની મૂલ્ય અને મહત્વ સમજાવો, જ્યાં પ્રભુ અમારું જીવનનો ખરો અર્થ અને હેતુ રહેલો છે એવી સમજણ અમારા મગજની અંદર તમે ઠસાવો, અને પ્રભુ સખત પરિશ્રમની અંદર, દોડધામની અંદર, વ્યસ્તતાની અંદર પણ અમે તમારા ચરણોમાં બેસીને પ્રભુ સમય ગાળવા માટે અમને કૃપા આપો. જીવન પ્રભુ ઝડપથી આગળ વધી રહ્યું છે, ત્યારે પ્રભુ અમને વધારે ગંભીર અને પવિત્ર બનાવો, જેથી કરીને અમે પ્રભુ તમારા ચરણોમાં બેસવા શીખીએ. ફરી એક વાર આભાર માનતા, સ્તુતિ કરતા તમારા હાથમાં અમે સંપાઈએ છીએ. આ વચનને અને વચનના આશીર્વાદને અમે લઈને પાછા જવા માંગીએ છીએ. આ વચન અમારા હૃદયમાંથી, અમારા મનોમાંથી અને અમારા જીવનમાંથી જાય નહીં, પણ દિવસ અને રાત્રે મનન કરવા માટે અમારી સહાય કરો. આભાર સ્ત્રી સાથે અમારી પ્રાર્થના પ્રભુ ઈશ્વરની મારફતે માંગીએ છીએ, માટે સાંભળવાનો સ્વીકાર કરો. આમેન.